साधनानु साधन, ये कोई અનુભવીની પાસેથી મળ્યું હોય તો એ જીવનો ઉદ્ધાર કરશે, અને એ અનુભવની અનુભૂતિ હોય ત્યારે એમ થાય કે ચલો હવે જે કઈ મળી ગયું એને લઈને હવે શાંતિથી બેસો, કોઈ ઉપદ્રવ કોઈ ઉપાધિ હવે કરવી નથી, સમયાલય સાધનનું સાર, જે કઈ કરવાનું હોય ખૂબ મહેનત કરીને કરીએ, સફળ થયા એમાંથી જે પ્રાપ્ત કરવાનું તે પરિણામ આપણને પૂરેપૂરું સારામાં સારી રીતે મળી ગયું, નિરાંત સંતોષ સાધન પથમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે પુરુષાર્થ જોઈએ, ધીરજ પણ જોઈશે અને ખંત પણ જોઈશે, અને એ સમય જતા એ અવશ્ય પ્રાપ્ત થશે, એનો એની ફળશે, એનું પરિણામ મળશે. એટલે ત્યાં સુધી રાહ તો જોવી જ પડશે, સમયની ઉપેક્ષા નહીં થઈ શકે, અને એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એનો કેટલો બધો આનંદ, એ ઉપલબ્ધિ થઈ કે મને આટલી ઉપલબ્ધિ થઈ, હું આટલું પામી શક્યો. તો જે સાધન ભજનનો જે અમુક સમય વર્ષો સુધીનો ગયો હોય અને ત્યાર પછી સફળતા મળે, એનું પરિણામ પ્રાપ્ત, ત્યારે એમ થાય કે બસ હવે કશું કરવાનું રહ્યું નથી, એટલું સરસ ભજન છે, મારે કે ગુરુ મહારાજની મારી પર મહેર થઈ ગઈ, મારે કશું જ કરવાનું ના રહ્યું, મારા મેલ મટ્યા, કશું કરવાનું ના રહ્યું, મારી પર એટલી બધી કૃપા કરી કે બસ કોઈ પણ જાતની ઉપાસના કે સાધના ભજન કરવાનું મારે માટે રહ્યું જ નહીં, અને એ પ્રાપ્ત થઈ ગઈ એ સ્થિતિ અવસ્થા, એટલે એને પોતાને સંતોષ થઈ જાય. અસંતોષ રે તો પંડિતો પણ નાશ પામે છે, અસંતુષ્ટા દિયા નષ્ટા, ભણેલા વિદ્વાનો પણ જો અસંતોષી હોય ને એનો નાશ થઈ જાય. તો અહીંયા જે મહારાજે કહ્યું, જે કઈ પ્રાપ્ત થઈ અનુભૂતિ થઈ, એ અનુભવ મેળવ્યો અને એની અંદર કહ્યું કે શું કરવા ભમશે અનુભવ ઉર ઉપજે, જ્યારે જ્યારે પ્રાપ્ત થઈ ગયો, અનુભવ થઈ ગયો, એની અંદર સ્થિરતા આવી ગઈ, પછી શા માટે રખડવું, સમયાલય સાધનનું સાર, મેં જે કઈ મહેનત કરી સમયનો ઉપયોગ કરીને મને મળી ગયો, બસ નિજાનંદ આત્માનુભૂતિ થઈ ગયા પછી, એને કહ્યું સમયાલય સાધનનું સાર, આટલું બધું સાધન કર્યું, જે કઈ જ્ઞાન સત્સંગ ચિંતન મનન જે કઈ કર્યું બધું જ, એ બધું કર્યા પછીથી અંતે મારે જે સ્થાપિત કરવું હતું, મારે જે જોઈતું હતું, સમજવું હતું, એ સમજ મને પૂરેપૂરી મળી ગઈ, અને સમય લઈને પછી જે બધું જ શાંત થઈ ગયું, વૃત્તિઓ શાંત થઈ ગઈ, અને વૃત્તિઓ શાંત થાય ત્યાં મન અને ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય, આ વૃત્તિઓ જ મન અને ઇન્દ્રિયોને ભટકાવે છે, વૃત્તિઓ શાંત થઈ જાય તો ભટકવાનું રહેતું નથી. એટલે સાધન ભજનમાં સફળતાથી એટલા ઉપર સુધી પહોંચી ગયા કે હવે બીજા કશાની આવશ્યકતા રહી નહીં, એના પરિણામ રૂપ આપણી ઉપાસના સાધનાનું અંતિમ લક્ષ્ય આપણને મળી ગયું અને એ લઈને નિરાંતે બેસી ગયા. અહીંયા સાધનની વાત છે. અધ્યાત્મમાં સાધન અને એનું લક્ષ્ય એટલે એનો આત્મા, પોતાનું સ્વરૂપ. અને જ્યાં આત્માનુભૂતિ થઈ ગઈ, આત્મદર્શન થઈ ગયું, પછી એને કશું જ કરવા પણ, પછી બિલકુલ નિવૃત્ત, નિરાશા નિવૃત્ત પરે. આ મુકુંદ મહાપદમાં મળે. મુકુંદ ભગતે બહુ સરસ વાત કરેલી, નિરાશા થઈ નિવૃત્ત પરે, બસ કોઈ આશા નહીં પછી. કેમ? સમય લઈ સાધનનું સાધન અને એનો પાછો સાર, અને તે પાછું શાંત થઈ જવાનું. કોઈ ઉપદ્રવ નહીં, માનસિક તણાવ નહીં. માન અરે એ અવસ્થાએ પહોંચી જઈએ ને ત્યાં કશી જ ઉપાધિ રહેતી નથી. તનની ઉપાધિ નહીં, મનની ઉપાધિ નહીં, વૃત્તિઓની ઉપાધિ પણ શાંત થઈ જાય. એ અવસ્થા કેવી ઊંચી હશે. જે મહારાજ નો અનુભવ, અનુભવ પોતે બોલે છે. સમય માણસ ઠરેલ થાય, અનુભવે ઠરેલ થાય, પોતે બોલવાથી, દ્રષ્ટિથી, એની વૃત્તિથી, પ્રવૃત્તિથી એ બિલકુલ ગંભીર શાંત થઈ જશે. થઈએ ગંભીર દિલદરી. આ બધું એક પછી એક પ્રાપ્ત થતું જાય. જેમ એક પછી એક પગથિયા આપણે ચડતા જઈએ. પહેલા સાધનની વાત કરી, મનની વાત કરી, તનની વાત કરી, અનુભવની વાત કરી, સ્થિરતાની વાત કરી, અને પછી એ જે સાધનનો સાર છે એની વાત કરી દીધી. સમી ગયા. એક સ્થિતિ, એક અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. અને અવસ્થા પ્રાપ્ત થયા પછીથી ક્યાંય બીજે અન્યત્ર બહાર જવાની ઈચ્છા થાય, એટલે માણસની બહિર્મુખતા આપોઆપ સમી જાય. વૃત્તિઓ અંતર્મુખ થઈ, એટલે બહિર્મુખતા એટલે મન ભટકતું હોય, અહીં જવું, ત્યાં જવું, આ ખવું, પેલું કહું, અને મળું, આ પહેરું, આ બોલું, આ બધી બહાર ભટકતી વૃત્તિઓ આપોઆપ પોતાનામાં જ સમી જાય. વૃત્તિ એની આગળ ઉપસર્ગ આવ્યો, પ્રવૃત્તિ. એટલે એની અંદર બીજી બધી જ વૃત્તિઓ આવી ગઈ. એકલી પ્રવૃત્તિ એટલે ઘણી બધી. તો આ વૃત્તિઓ આપોઆપ આપણા પોતામાં નિતાંત શાંત થઈ જાય. એટલે ઘરમાં આપણી પાસે ખૂબ સંપન્નતા હોય, અઢળક સંપન્નતા હોય, જેમ અબજો ની વાત કરી, અને પછી એ માણસને થાય કે હવે બહાર શા માટે રખડવું, મને જે કઈ મળ્યું છે હું સંતોષ પામીશ, ને મારી પાછળ બધા, મારું પરિવારે સમય લઈ અને ત્યાં આગળ શાંત થઈ જાય તો વાત સારી છે. ઘણું બધું મળ્યું હવે કઈ નિરાંત, પણ ઉપદ્રવી જીવ હોય, ઘણું બધું મેળવ્યા પછીથી જાય પેલા બજારમાં, શેર બજારમાં જે હોય તે બધું ખંખેરીને આવે. કેમ? કે એને પોતાને સંતોષ નતો. પણ જે અધ્યાત્મના ની ઊંચાઈમાં જયારે એટલી સંપન્નતા આવે ત્યારે જય મહારાજ કે છે, બસ બધું જ શાંત થઈ જાય. કે આખી સૃષ્ટિ જોઈ લીધી, સૃષ્ટિના બધા વૈભવો પણ અનુભવી લીધા, હવે મને જે મળ્યું છે એનાથી મારી આ સ્થિતિ, મારા અવસ્થામાં હું બસ આનંદમાં છું, અને લઈ લીધું એસન્સ. વલણું કરતા પહેલા કેટલી બધી પડોજણ કરવી પડે, અને માખણ કાઢી લીધા પછીથી છાશ મૂકે ગોરી છે ને જો લઈ જાઓ, ફરી જાઓ, કેમ એને શું કરવું છે? સમયાલય સાધનનું સાર માખણ કાઢી લીધું, જાઓ છાસ જેમ જતી રહી. અને ભક્તોએ પણ કેવું સરસ ગાયું છે, જેને ગાયું છે એને, વાલો મારો માખણ નો ખાવણ હાર કે છાશ તો નવ પીવે રે લોલ, મારો વાલો મારો માખણ નો ખાનાર કે છાશ તો નવ પીવે રે લોલ. પુનિત મહારાજ, છાશ માં શું કરો, મેં ડખોરવાનું, મેં શું મળવાનું, માખણ કાઢી લીધું. સમય લઈ સાધનનું સાર, મારો ભગવાન એ નવનીત છે, માખણ છે. અને છાશ ને રોટલો ખાય તો કહે માખણ ને રોટલો શા માટે ના ખાય? તો જે મહારાજે એ વાત કરી કે જીવનના સાધન પથમાં જે કઈ અનુભવો થાય એનાથી સ્થિરતા આવે, ગંભીરતા ઠરેલપણું આવે, એનાથી માણસ પોતાના સાધન ભજન ની અંદર સ્થિર થઈ જાય. અને સ્થિર થયા પછી એની અંદરનું જે ખાસ મુખ્ય તત્વ હોય, ઘણું બધું સાધન હોય પણ એને એક જ તાળામાં રાખે, ચાવી ખિસ્સામાં મૂકી દીધી હોય તો પતી ગયું, ચિંતા કશી જ નહીં, કેમ સલામત છે. સમય લઈ સાધન નું સાર, એ બધું જ સાધન મૂકી દીધું અંદર, તાળું વાસી દીધું, ચાવી લઈ લીધી, હવે સાધન બધું જ અંદર, અને એનું જે નિયંત્રણ છે એ આપણી પાસે, એ છે સાધન નો સાર. આત્મચેતના આપણે પોતે જ છે, આત્મ તત્વ હું પોતે જ છું, અન્ય છે જ નહીં. અને મારું મને પોતાને મળી ગયું પછી મારે બીજું શું મેળવવાનું રહ્યું? બસ આત્માનુભૂતિ થયા પછીથી માણસ અંતર્મુખ થઈ જશે, અને અંતર્મુખતાની એ અનુભૂતિને એટલો બધો આનંદ આવશે, શરીર નહીં હાલે, મન નહીં હાલે, ઇન્દ્રિયો નહીં હાલે, વૃત્તિઓ પણ નહીં બગડે. કેમ? એ સાધનનું સાર જે છે એ આત્મ તત્વ એને પોતાને ઉપલબ્ધ થઈ ગયું, આ હું પોતે છું, આત્માનુભૂતિ થઈ ગઈ. અને પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ ગયા પછીથી એને પોતાની સ્થિતિ, એની અવસ્થા, એના શરીર પ્રત્યે પણ એને લક્ષણ હોય કે શરીરનું શું થશે, એ તો ખોવાઈ જાય પોતાના આત્મ સ્વરૂપમાં અને શરીર ત્યાંનું ત્યાં પડ્યું હોય. જ્યારે પોતાની સમયાલય સમી ગયા અંદર એનું, કે સમાધિમાં જ, પણ જયારે એમાંથી બહાર આવે ત્યારે શરીરની જરૂર પડે. જેમ આપણા ઘરમાં કોઈ જરૂરિયાતની ચીજ વસ્તુ છે, આપણે ઉપયોગ કરીને એને એક બાજુ સંભાળીને મૂકી, અહીંયા મૂકી છે, ફરી જરૂર પડે ત્યારે એ વસ્તુને આપણે ત્યાંથી લઈને ફરી ઉપયોગ કરીએ છીએ. એમ જે સમયાલય સાધનનું સાર, જેને આત્માનુસંધાન થઈ ગયું છે, એ વસ્તુની માફક શરીરને એક બાજુ મૂકી દઈ અને પોતાના અનુભવના આનંદની અંદર વિચર્યા જ કરે કે જરૂર પડશે ત્યારે શરીરનો ઉપયોગ કરી લઈશ. સાધનનું સાર પડે રહે, શરીર સંકલ્પ કરો, શરીર છે હું એમાં નથી, હું વિચરણમાં છું. તમે તમારા શરીરને તમે બહાર જોઈ શકશો, આ શરીર છે, સારું હમણાં જરૂર નથી મારે શરીરનું, જેમ વસ્તુ મૂકી રાખી હોય અને એની જરૂર ના, એમ શરીરની જરૂર ના મૂકી રાખો આપણે આપણા સ્વરૂપની અંદર. અને એ અવસ્થા જયારે આવે ને ત્યારે શરીરનું સહેજે ભાન ના રહે, ત્યારે દેહ નું નહીં રહે ભાન. કેમ કે હું શરીર છું જ નહીં ને, હું આત્મા છું. આત્માનુભૂતિ થયા પછી શરીર બિલકુલ ભૂલાઈ જાય. તો એ જે શરીર ભૂલાવવું અને માત્ર પોતાની આત્માનુભૂતિ આત્મસ્થિતિ જ રહેવી, એનું નામ છે સાર, સાધનનું સાર. એ અવસ્થા અંતિમ અવસ્થા છે, આપણી પોતાની અવસ્થા, આપણી પોતાની આત્મસ્થિતિ છે. અને આત્મસ્થ થયા પછી તમે શરીરસ્થ છો કે નહીં એની પરવા નહીં. મહાપુરુષો સમાધિ, અખંડ સમાધિમાં કેવી રીતે બેસતા હશે? બસ એ પ્રાણાયામ દ્વારા પોતાના આત્મસ્થિતિને એવી રીતે ઉર્ધ્વગામી બનાવી દે, પછી એ શરીરને બંધ કરી દો કે કશું નહીં. મહારાષ્ટ્રના એક શિષ્ય કલ્યાણદાસજી મહારાજ પાદરાને એની વચ્ચે કાનવા ગામ છે, જેમ મહારાષ્ટ્રી અહીંયા ગાડી રાયણ ની બખોલ નીચે બેઠેલા ને, એમ કલ્યાણદાસજી જે રાયણ નીચે બેઠેલા, એ રાયણ આજે પણ છે 200 વર્ષ પછી. એ કલ્યાણદાસજી મહારાજ એમણે સમાધિ લીધી, એક સરસ મજાનું છે, એની અંદર બેસી જઈને કે બહારથી બંધ કરી દો હવે. પણ ગાયકવાડ રાજા કે મારે મળવું છે, મારા તમારે દર્શન કરવા છે, કે હવે નહીં મળાય. ખોલીને ફરી પાછા એને દર્શન કરાવવા, એને કહ્યું રાજા હતો દર્શન. પછી કલ્યાણદાસજી કહ્યું ત્યાં આ સારું નથી કર્યું. સમાધિ લીધા પછી પણ પાછા બહાર આવવું પડ્યું એમને. એટલે જે આત્મસ્થ થયા પછીથી જે સાધન ભજન કર્યું એના તત્વરૂપે માત્ર પોતાની આત્માનુભૂતિની સ્થિતિ એમાં જ મગ્ન થઈ જાય, પછી શરીર કે શરીરના વ્યવહારની એને કોઈ પ્રકારની સ્પર્શના હોય જ નહીં, અલિપ્ત રહે હોય. તો જે મહારાજ પોતાની અનુભૂતિનો આપણને અહીંયા ગાડી આ બતાવ્યો પ્રસંગ, જુઓ શું સમાધિ લીધી જય મહારાજ, યોગી તરીકે આટલા વર્ષોની ઉપાસના જે સાધન કર્યું અને બધા સાધનને લઈને પોતાના સ્વરૂપની અંદર જ સમી ગયા. જેમ આપણે ઘણું બધું બહારથી કમાવી લાવીએ, ભેગું કરીને એને હરખું કરી, અને જે ખરીદવું હોય એ થોડું લઈ, કિંમતીમાં કિંમતી ખરીદી લઈ, અને પછી એને એક બાજુએ કઈક મૂકી દઈએ. કરોડોની નોટો કમાઈ લાયા હોઈએ અને પછી એને સોનામાં પરિવર્તિત કરીને સમય લઈ સાધનનું સાર. એટલા બધા કરોડો અબજો રૂપિયા ક્યાં નાખીશું? કશે લઈ લો ને આટલામાં સમય જશે. એ કમાણીનો સાર થઈ ગયો. એમ વર્ષો સુધી સાધન કર્યું હોય અને પછી એમાંથી જે ઉપલબ્ધિ અનુભૂતિ થઈ હોય, ઉપલબ્ધિ થઈ હોય, એને લઈને પોતે જ પોતાની અંદર બેસી જાય, હવે મારે એને ગુપ્ત રાખવાની પાછી. જેમ આપણી સંપત્તિને બધું જેને કહેવાય ને, પેલા એક કરીને શું કહેવાય ને અંગ્રેજીમાં, એસ્ટ્રેક કરી લઈને પછી એને મૂકી દેવા, એમાંથી પછી જેટલું બનાવવું એટલું બનાવી શકાય. એમ સાધનનું સાર લઈ સમય, એટલે પોતાની જીવનની ઉપાસનાનો એસ્ટ્રેક કાઢી લીધો અને એને પોતાનામાં સમાઈને મૂકી દીધો. જો જય મહારાજ પણ આટલી સૂક્ષ્મતાથી, આટલી બધી ઉડાણ, આટલા બધા અગાધની અંદર પોતે અનુભવી પહોંચી શકતા હોય, ત્યાર પછી થયું કે કરવાનું, હવે એથી શું કરવાનું? બહુ કમાયેલો માણસ હોય તો બાર કહેશે ખરો, આટલા અબજ છે કે આટલા 500 કિલો સોનું લઈને ઠેકાણે મૂક્યું છે, બોલશે ખરો કોઈ? તો સાધન ભજન ની અનુભૂતિને માટે કહ્યું સમ્યા લઈ સાધન નું સાર, પછી થઈએ ગંભીર. જેમ પોતાની સંપત્તિની વાત કોઈને ના કહીએ એમ આપણા સાધન ભજન ની અનુભૂતિ એના માટે આપણે પોતે ગંભીર થઈ જાઓ. જ્યાં ત્યાં વાતો કરવાની ના હોય, મને આવી અનુભૂતિ થઈને હું તો સમાધિ કરું છું, હું તો આને દોરાલ દઉં છું ને, આને માદરિયા બાંધી દઉં છું, આને મંત્ર આપી દઉં છું, આને ધાગા કરે, થઈએ ગંભીર. જે કઈ પ્રાપ્ત થયું સાધન, જે કઈ સ્ટેક મેળવી લીધું, એને જેમ આપણે ગુપ્ત રાખીએ છીએ, આપણે પોતે અનુભવીએ છીએ એમ આત્માનુભૂતિને જાતે અનુભવ કરવાનો. હા, અધિકારી હોય તો જુદી વસ્તુ છે. જેને સાધન પથમાં એ માર્ગે આગળ વધવું છે એને કહેવામાં વાંધો નથી, પણ તે છતાંય કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં, મારી પાસે આટલું બધું છે એમ કોઈને કહી દેતા નથી, એમ ગંભીરતા પૂર્વક પોતાને પોતાને જે કઈ પ્રાપ્ત થયું હોય એ પ્રાપ્તિની પ્રાપ્તિને આપણા પોતામાં સમાવી રાખવા. અને પ્રાપ્તની પ્રાપ્તિ કઈ, ભલે આપણને જ્ઞાન હોય કે ના હોય, આત્મા તો આપણને પ્રાપ્ત છે જ, પણ જ્યારે એનું જ્ઞાન થાય ત્યારે એને પ્રાપ્તની પ્રાપ્તિ કહેવાય. હતું તે મળી ગયું, એનું નામ છે પ્રાપ્તની પ્રાપ્તિ. આપણી પાસે કોઈ ચીજ વસ્તુ છે, સમય અંતરે ભૂલી ગયા, શોધીએ જડતું ના હોય, બહુ શોધ્યું પણ હાથમાં જ ના આવે, પછી એક દાડો આકસ્મિક અરે કેટલું શોધ્યું તું તોય નતું મળ્યું, આજે મળી, એને કહેવાય હતું તો ખરું પણ મળી ગયું. એમ આત્મા આપણે પોતે છીએ જ, ન માનીએ કે ન સમજીએ કે જ્ઞાન ન હોય તો પણ આત્મા તો આપણે સર્વ છીએ જ બધા જ, પણ જ્યારે એની સાચી સમજણ થાય ત્યારે એની પ્રાપ્તિ થઈ કહેવાય. પણ એ પ્રાપ્તિને કહેવાય સમયાલય સાધનનું સાર. આ સાર મેળવવાનો છે, અને એ સારને આપણા પોતાના સાક્ષાત્કાર સ્વરૂપે, અન્ય નહીં, કોઈ સાધના નહીં, કોઈ ઉપાસના નહીં, માત્ર આપણું પોતાનું સ્વરૂપ કે જે પ્રાપ્ત થયું. સાધન એ જંત્ર મંત્ર કે જે કઈ હોય બધી વિદ્યાઓ, એ વસ્તુ અલગ છે. જ્યારે આત્માનુભૂતિ એક સ્વતંત્ર છે, ભલે કોઈ પોતાની જાતને તાંત્રિક સમજ, બધું સાચું, તમે તાંત્રિક થઈ શકશો, એ અનુભૂતિનો તમે જ્યાં વેપાર વેપલો કરવો હોય ત્યાં બધું જ કરી શકશો, પણ જે આત્માનુભૂતિ છે એના માટે થઈએ ગંભીર. એ દિવ્ય ચેતનાઓ, દિવ્ય આત્માઓ કેટલી ગંભીર હોય, કેટલી શાંત હોય, એની મુખમુદ્રા ઉપર જોઈએ તો એને એમ થાય કે આ કોઈ તેજસ્વી વ્યક્તિ છે, ભવ્ય છે. કેમ કે એને પોતાને પ્રાપ્ત થયેલા કોઈ પણ સાધન વિશે, કોઈ પણ બાબતની ક્યારે વૈખરીમાં ગમે તેમ વાતો નહીં કરે. જે હશે તે પોતાનામાં સંયમ, સમજણપૂર્વક સંયમથી પોતાનામાં જ મૂકી રાખશે એને, અને પોતે જ પોતાનો આનંદ, પોતાનો રસાસ્વાદ માણ્યા કરશે. પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ. કેટલી સરસ વાત છે, સુખ સાગર તેમાં ભળ્યા, સતગુરુએ બતાવ્યું જ્યાં ધામ. કયું ધામ? આત્મધામ. કે ત્યાં ગાડી મારા પોતાનામાં, અને તે કોણ? હું છું, બીજું કોઈ નહીં. તો એ છે સાધન ભજન નું, ઉપાસનાનું, ચિંતન મનન નું, સત્સંગ નું સાર. અનુભવ ઉર ઉપજે જ્યારે, જયારે આટલો સરસ અનુભવ થઈ ગયો હોય શું કરવા ભમશે, પછી ભટકવાની ક્યાં જરૂર. અને એ બધું ક્યાં થયા પછી શું કહ્યું? સમયાલય બસ મળી ગયું ને, સંતોષ આનંદ. પછી સહેજ પણ અસંતોષ કચવાટ નહીં, ગમે તેમ ભટકવાનું નહીં. અને મળ્યા સાર, સાર લઈ લીધો પછીથી અનુભૂતિ તેજસ્વીતા આપણી પોતાની અંદર જ ઉત્પન્ન કરે. અનુભૂતિ, એ અનુભૂતિ આપણા પોતાનામાં જ આપણી તેજસ્વીતાનો નિખાર આવે. અને એને કારણે શું થાય? થઈએ ગંભીર. સમુદ્ર શાંત હોય કે આટલો મોટો સાગર કેવો ગંભીર ને શાંત છે, એમ સમુદ્રની માફક વિશાળતા હોય છતાંય ગંભીર. અને ક્યાં ગાડી? દિલને દરિયો બનાવવાનો અને ત્યાં ગંભીર થવાનું. જય મહારાજ.